Kamala Sahote Karavarti. पूज्य गुरुदेव सिन्हा वचनामृत 51 नंबर नो बोल छे 34मुं पानू। आमा जे बधो वात छे एक कोई प्रसंगे गुरुदेव सिंह आ कहेलू छे, कदाच याद हशे प्रसंग। आवो भगवान श्री कुंदकुंद आचार्य देव नो अमारा पर घणो उपकार छे। सोनगढ़ मां गुरुदेव सिंह कहेला केटला वर्ष पहला हशे कदाच, सोनगढ़ में कोई प्रसंगे नहीं अंदाज कहीं। सोनगढ़ जो संकुल छे एमा सौथी पहलू शू बन्यु? स्वाध्याय मंदिर। केटला वर्ष थया? केटला 97 साल अने आ 76 चाले छे, कणी लेव 89 94 બન્યું અને આ 76 એટલે બરોબર, એટલે 6 એટલે 84 એટલા વર્ષ, 83 જેટલા વર્ષ હવે થશે, તો એ ત્યારે સૌથી પહેલું પ્રવચન સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન કર્યું વૈશાખ વદ 8 1994 એટલે ત્યારે જે થયું ત્યારે ગુરુદેવસિંહે સૌથી પહેલું પ્રવચન, ફોટો તો છે જ ગુરુદેવસિંહનો, અને ત્યારે ગુરુદેવસિંહ આ ફાગણ મહિનાની આપણે વાત ચાલતી હતી ને પ્રસંગોની કે ક્યાં ઉત્સવ છે, એમાં એ પણ એક એડ કરવા જેવો છે, ગુરુદેવસિંહ સોનગઢમાં એ સ્ટાર ઓફ ઇન્ડિયા પધાર્યા અને એના માટે તેસનેથી ગામમાં 2 દિવસ રહેલા, એ ફાગણ વદ 30 2 દિવસ ત્યાં રહી, ફાગણ વદ 5મે સ્ટાર ઓફ ઇન્ડિયામાં આવેલા, પછી ત્યાં 3 વર્ષ 3 મહિના અને 3 દિવસ ત્યાં રહીને વૈશાખ વદ 8 1994 એ ગુરુદેવસિંહ ત્યાંથી સ્ટાર ઓફ ઇન્ડિયામાંથી સ્વાધ્યાય મંદિરમાં પધાર્યા, ત્યારે એ વાત આખો સંઘ ગુરુદેવસિંહને આવકારવા માટે તેડવા માટે જેને કહીએ એ ત્યાં સ્ટાર ઓફ ઇન્ડિયા ગયો હતો અને એના થોડા ફોટા છે અને ત્યાંથી ગુરુદેવસિંહ પધારે છે અને અત્યારના પણ આપણે સ્ટાર ઓફ ઇન્ડિયા જઈએ તો પછી આવીએ છીએ ત્યારે સમિતિ પહેલાની આ બધે છે ને એ રોડથી આપણે આવીએ છીએ ને અને ત્યારે જ પૂજ્ય બેનસીબેન એ ખૂણાનું બિલ્ડિંગ જેને લાઠીનો ઉતારો કહેવાય છે ત્યાં રહેતા હતા અને ત્યાં પૂજ્ય બેનસીબેન ચાંદીના થાળમાં સમયસારજી પરમાગમ લઈને અને ગુરુદેવસિંહ આવ્યા એમાં જોડાણા અને આખું જે જુલુસ એ પછી ક્યાં આવે છે એ સ્વાધ્યાય મંદિરમાં આવે છે અને ત્યાં સ્વાધ્યાય મંદિરમાં તે વખતે ઉદઘાટન કોના હાથે ઉદઘાટન સ્વાધ્યાય મંદિરનું નાનચંદભાઈ ખારાના અર્થ નાનચંદભાઈ ખારા તે તેના હાથે થયેલું અને ત્યાં પછી પૂજ્ય બેનસિંહના હાથે એ ગોખલામાં સમયસાની સ્થાપના અને ત્યાં પાટ ઉપર એ ગુરુદેવસિંહનું પહેલું પ્રવચન આવા બધા થોડા ફોટા તો છે જ તે વખતે ગુરુદેવસિંહ આવા શબ્દો પ્રવચનમાં કહેલા હવે આ બધો કેવી રીતે શબ્દો આવ્યા છે ગુરુદેવના પ્રવચનમાં ભગવાન કુંદકુંદ આચાર્ય દેવનો અમારા ઉપર ઘણો ઉપકાર છે કેવી રીતે શબ્દો અને કોઈને છે ને આવો પ્રશ્ન ન થવો જોઈએ આગળ કુંદકુંદ આચાર્ય દેવ પેલા આગળ કયો શબ્દ મૂક્યો ભગવાન અને પછી શું શબ્દ કયો છે આચાર્ય તો આચાર્ય ભગવાન હોય કે હરિયન ને સિદ્ધ ભગવાન કહેવાય પંચ પરમેષ્ઠી છે, પરમેષ્ઠી કયો પણ ભગવાન થોડી કહેવાય. પંચ પરમેષ્ઠી ભગવાન થોડી, આચાર્ય ઉપાય સાધુ અદ્વૈત સાધક દશા. ક્યારે પણ આવા કુતર્ક તો કહેશું જ. ખુદ સ્વયં નિર્ગ્રંથ મુનિરાજ જેમને સત્ય મહાવ્રત છે, ભાષા સમિતિ છે, એમણે કુંદકુંદ આચાર્યદેવ માટે ભગવાન શબ્દ વાપર્યો છે. કોઈને જોવો હોય તો નિયમ સારમાં પદ્મમલધારી દેવે કુંદકુંદ આચાર્યદેવ માટે સૂત્ર કરતા ભગવતામ શબ્દ સંસ્કૃતમાં શું છે, સૂત્ર કરતા ભગવાન કુંદકુંદ આચાર્યદેવનો આ અભિપ્રાય છે પોતે. હવે આનાથી વધારે શું કરવું છે? આપણી પાસે કયો છે મહાવ્રત? કયો છે પાંચમાંથી? કયો છે? કાંઈ ઠેકાણા નથી. ને એક ભક્તિ એક ઉપકાર કોને કહેવાય? જીવનમાં જેને ઉપકાર નથી થયો ને એને આવા ભાવ નહીં આવે. સમજાવણ ઉપકાર સો સમજે જીન સો. જેને ઉપર ઉપકાર થયો એના માટે તો એમ થશે કે અનંત તીર્થંકરો થી પણ અધિક છે મારા માટે. આત્મા શબ્દો બોલતા શીખ્યા હોય તો પણ ગુરુદેવ ના પ્રાપ્ત. ઉપકાર શું કહેવા? અહીંયા તો લુખું હૃદય છે, પ્રણમન તો કાંઈ થયું નથી, શું શબ્દો આવવાના? તો એ આખું કુંદકુંદ આચાર કે જેમનો આ પંચમ કાળમાં જેમનો એક શબ્દ તીર્થંકર જેવો સ્વીકારવામાં આવતો. જેમ અલ્ટિમેટ, જેમ કે ફૂલ બેન્ચ સુપ્રીમ કોર્ટનો ટોટલી જેને કે ને એક મતે જો રિઝલ્ટ આવ્યું એની સામે અપીલ શું કરી શકો? એમ કુંદકુંદ આચાર્ય દેવ આ ભરત ક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી. જીન મંદિરો તો બને છે, પ્રતિમાઓ તો બિરાજિત થાય છે, પણ શ્રુતની પ્રતિષ્ઠા કરીને આખો માર્ગને એ પ્રવાહિત રાખ્યો. નહીતર ગણધરદેવ પછી એમનું નામ આવે તો ક્યાંક એમની ઉપકાર પાત્રતા એમની મહાનતા ખ્યાલમાં આવી શકે કે નહીં? શાસનનાયક મહાવીર પરમાત્મા, એમના મુખ્ય ગણધરદેવ ગૌતમ અને પછી જેનું નામ આવતું હોય તો એ કુંદકુંદ આચાર્ય દેવ વિશે ગુરુદેવસિંહને આવા ઉપકારો કેમ યાદ આવ્યા? હવે આ બધું ગુરુદેવસિંહ બોલે છે, પેલા વાંચી લઈ પછી એ વાતને આગળ વિચારશું કે આ કેમ. શું બન્યું કે ભગવાન કુંદકુંદ આચાર્ય દેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના દાસાનું દાસ છીએ. શું છે? અમે તેમના કેવા છે? દાસ ના પણ અનુદાસ. કુંદકુંદ આચાર્ય દેવ આપ છો, આપના દાસો તો ઘણા છે, પંચમ ગુણસ્થાન વર્તી બીજા આપના સંઘમાં હોય, અમે તો એના કેવા છે? દાસના પણ દાસ છીએ, અનુસરનારા દાસ છીએ. શ્રીમદ ભગવત કુંદકુંદ આચાર્ય દેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વિતરાગ શ્રી સિમંદર ભગવાનના સમવસણમાં ગયા હતા. ફરીથી આ બધી વાત કેવી રીતે? સ્વાધ્યાય મંદિરના ઉદઘાટનનું પહેલું જ પ્રવચન છે, એક માંગલિક રૂપે. પછી તો સમય સારું પણ એના તો પ્રવચન, પણ એક માંગલિક જેને કે માટે કોને યાદ કર્યા? કુંદકુંદ આચાર્ય દેવ. કારણ કે એમના એક સમયસારથી આખો પ્રવાહ બદલાણો હતો, તેમને એમના ઉપકારોને યાદ કરે છે. અને એની સાથે ફરીથી આ તિથિ કઈ છે? કઈ તિથિ? આપણે સ્વાધ્યાય મંદિરનું ઉદઘાટનની વૈશાખ વદ આઠમ 1994. એ પેલા શું કઈક પ્રસંગ આવો બન્યો હશે? કઈ શું બન્યો હશે? પૂજ્ય બેનસીને જાતિ સ્મરણ થયેલું. પણ એ ક્યારે થયેલું? ત્યારે 93 ચૈત્ર વદ આઠમના. કોઈને વાત નથી કરેલી. 7 મહિના ને અમુક દિવસ પછી ગુરુદેવસિંહને સ્ટાર ઓફ ઇન્ડિયામાં માગસર મહિનામાં 93 થયેલું અને એની પછી માગસર મહિનાના 94 ગુરુદેવસિંહને વાત કરેલી કે આપના પ્રતાપે અમને આવું થયું. એટલે ટૂંકાણમાં પછી ગુરુદેવસિંહ બોલાવ્યા, થોડી વાત કરી. ગુરુદેવસિંહે પણ કોઈને ત્યારે વાત ન કરી અને એ 94 માગસર મહિનાની વાત અને આ 94 વૈશાખ મહિના. તો મભમ રૂપે ગુજરાતીમાં કહીએ ને આપણે, કોઈને પ્રસિદ્ધ કર્યા વગર ગુરુદેવ આ કહ્યું, કોઈ સમજે કે ન સમજે એ રીતે. તો કુંદકુંદ આચાર્ય અને બાકી આ વાત કુંદકુંદ આચાર્ય વિદેહ ક્ષેત્ર ગયા છે એ ગુરુદેવસિંહે વાંચેલી. આ તો હવે પ્રૂફ સહિતની જાતિ સ્મરણમાં. પણ ક્યારે વાંચેલી? કે સમયસર જ્યારે પેલું હાથમાં આવ્યું ત્યારે એની એક પ્રસ્તાવનામાં આવું લખેલું. સહજમાં ગુરુદેવસિંહને એનો હકાર આવી ગયેલો. નહી તો પહેલી વાર આવું વાંચન કરે ભાઈ આવું કોણ જોવા ગયું, કોણ છે એવું નહીં. એક કેવા એક સંસ્કાર કામ કરે છે. સંસ્કાર નાખેલા હતા અને એવો જ આ યોગ બન્યો. અને ગુરુદેવસિંહ કે ઘણી વાર આપણને ગમે અને ગુરુદેવસિંહ હતું ગમે એને અંડરલાઈન. હજી ગુરુદેવસિંહના જૂના શાસ્ત્રો જોઈએ તેની અંદરમાં અંડર ત્યારે ને ત્યારે ગુરુદેવસિંહે અંડરલાઈન કરેલું. તો એ વાત અહીંયા ગુરુદેવસિંહ હવે જે વાત વાંચેલી અને જે એ હવે એમને એ સાંભળવા એ પ્રત્યક્ષપણે જાતિમાં મળી. તો કે સિમંદર ભગવાનના સમસણમાં ગયા હતા અને એટલું જ નહીં ત્યાં તેઓ શ્રી 8 દિવસ રહ્યા હતા એ વિશે અણુ માત્ર શંકા નથી. શબ્દ એટલું જોર ક્યાંથી આવ્યું? ઓલું વાંચેલું ખરું, નકાર નતો, પણ હવે તો આ કેવી આવી ને પ્રૂફ સહિતની વાત આવી ગઈ. તો કેવી શબ્દોમાં એક દ્રઢતા કે 8 દિવસ રહ્યા હતા એ વિશે કેવો શબ્દ છે? અણુ માત્ર જેમ છે ને 38 ગાથામાં શું આવે છે? કેટલું પડદ્રવ મારું નથી, અણુ પરમાણુ માત્ર નથી. અરે એમાં કે અંશ માત્ર પણ ક્યાંય શંકાને સ્થાન નથી એ વાત એમ જ છે, એમ જ છે. એનો એમ જ છે એટલે જેમ કહે ને 12માં કહે તું માન કે ન માન આ આમ જ છે. એમ જ છે, 100% એ સત્ય છે. હજી આગળ આવશે. કલ્પના કરશો નહીં, ના કહેશો નહીં. આવું શું કામ? ફરીથી કોને કહે છે ગુરુદેવસિંહ? શ્રોતાને. કેમ કહે છે? કે તમે કોઈ દી સાંભળેલી ન હોય આવી કહે આવું શક્ય હશે કોઈ દી? ભરત ક્ષેત્રનો માનવી ગુરુદેવસિંહ એના વિશે પણ એક શબ્દ પોતાના. આ એક આશ્ચર્ય શું છે? કોઈ મુનિરાજ હોય, આરક વૃદ્ધિ હોય અને ક્યાંક તત્વમાં સમજવા માટેનો પ્રશ્ન ઉઠે અથવા તો તીર્થ ક્ષેત્રની વંદનાનો ભાવ આવે તો પુતળું નીકળે તો દરેકને કહો તો પણ એનું શરીર તો અહીંયા રહેતો જ હોય. આત્મા એ સદૈવ ન જાય, એ જે આરક શરીર છે જઈને પાછું આવે. આ તો કેવો યોગ બન્યો? સદેહે ભરત ક્ષેત્રના માનવીની સદેહે વિદેહની યાત્રા. ભરત ક્ષેત્રના માનવીની કેવી રીતે સદેહે વિદેહની યાત્રા કરનાર કુંદકુંદાચાર્ય એવા શબ્દો ગુરુદેવસિંહ એ લખેલા. આપણે તો અહીંયા જેમ અત્યારના પંચમેરુ નંદીશ્વરની પૂજન કરીએ છીએ મંદિરોની, કેવી રીતે કરીએ છીએ? એ ભાવના એટલે સ્થાપના કરીને પરોક્ષપણે કરીએ છીએ. ઓલું તો કેવું થયું? સાક્ષાત થયું. તો એ અહીંયા કે એના માટે કલ્પના કરશો નહીં. કલ્પના એટલે આવું શક્ય કેમ હોય? કે ના કહેશો નહીં. એક બહુ જ જીવનમાં આ એ વાત તો નિશ્ચિતપણે જૈન દર્શનની અતિ ગંભીર ઊંડી વાતો સુધી આપણે ગુજરાતી કહીએ ને પહોંચ ન જાય તો નકાર તો ક્યારેય ન કરો. આમ હશે કે નહીં, કેમ છે, કોણ જોયું, શું છે, પોતે નથી જોયું એટલે ન હોય એવો તો ક્યારે આગ્રહ રાખવો જ નહીં. હા, મેં જોયું નથી એટલે ન હોય એમ કોણ કહી શકે? કોણ કહી શકે? તારી પાસે એકવાર પૂર્ણ જ્ઞાન થઈ જાય પછી કહેજે. તો એક તો પૂર્ણ જ્ઞાન છે નહીં, જેટલું જ્ઞાન છે એમાં એક પણ ભરોસો નથી, કેટલી વિપરીતતા છે. અને છતાં કે મને નથી ખબર એટલે નથી. મને નથી ખબર એટલે શું? તો એ વાત અહીંયા કહે છે ક્યારે પણ એ ના કહેશો નહીં. એક બહુ જ ઘણી હોય છે સદગુણ હાનિ વૃદ્ધિની વાત હોય છે, તર્કથી તો બેસે નહીં. એ જ રીતે ઘણી કારણસૂત પર્યાદીની વાત હોય, ન બેસે તો શું કરવું? ન બેસે તો સ્વીકારી લેવું, પોતાની અલ્પતાનો સ્વીકાર કરવો. પણ એમાં ક્યારેય ન કરવું, પ્રયત્ન કરવું ન હોય તો. કે આવી જૈન દર્શનની કેટલી અદ્ભુતતા! કોણ સર્વજ્ઞ કોને કહેવાય? એની વાણીમાં શું બાકી રહેતું હશે? અરે જેટલું પરમાત્માએ કહ્યું છે એટલું તો જીલાણું નથી. જેટલું જીલાણું છે એટલું રચાયું નથી. જેટલું રચાયું છે એટલું મેળવ્યું નથી. મળ્યું છે એટલું, વાંચ્યું નથી, વાંચ્યું છે એટલું, યાદ રાખ્યું નથી અને યાદ રાખ્યું છે એમાંથી પણ મને નથી કર્યું. તો ક્યાંની વાત કરવી છે આખી? એ પરમાત્માની વાણીને તો આ એક ક્યારે પણ એટલી મહાનતા તો હોવી જોઈએ કે નહીં? જગતમાં કોઈકને આપણે વિશ્વાસપાત્ર માનીએ કે નહીં? સાવ નાના હતા, ચાર પાંચ છ ત્યાં સુધી આપણા એક ટ્રસ્ટવર્ધી કોણ? કોઈને પણ કહે ને મારા માતા પિતાએ કહે, બસ સિમ્પલ. બીજી એની પાસે લોજિક નહોતો, પણ એની પર પણ એક શું હતો? તો એક વર્તમાન એક અલ્પકાળના યોગમાં જો તને વિશ્વાસપાત્ર બને છે તો આ તો વિતરાગી પરમાત્માની વાણી એ તને કેમ વિશ્વાસપાત્ર ન બને? તો જીવનમાં એ કે એ કોઈ પણ એમાં ના કલ્પના કરશો નહીં, ના કહેશો નહીં. હજી એક ફરીથી દઢતાથી ગુરુદેવ, માનો તો પણ એમ જ છે અને ન માનો તો પણ એમ જ છે. દિસ ઇઝ ધ અલ્ટિમેટ. આનાથી વધારે શું કહી શકે? તમે માનો તો પણ તમારી હોનહાર સારી હશે ને જો માનશો તો આ છે, અને તમારી જ હોનહાર ન હોય તો શું કરે બીજું કોણ? અને ન માનો તો પણ એમ જ છે. એ યથાતથ, યથાતથ જેવું છે કહ્યું છે એવું જ બનેલું છે, અને જેવું બનેલું છે એવી જ આ વાત છે. યથા જેવું, જેવું જેવું બન્યું છે એવી જ આ વાત છે, અને વાત છે એવું ત્યાં એ બનેલું છે. યથાતથ વાત છે. અક્ષરસ શબ્દ શું છે? આનાથી વધારે શું હવે? આનાથી વિશ્વાસ માટે શું ક્યાં શબ્દો જોવે આમાં ગુરુદેવસિંહ? અને આવી એક વાત તો ગુરુદેવસિંહની નાનપણથી એ વાત હતી. શું નાનપણથી? પોતાને અંદરમાં ન્યાયથી વાત ન બેસે તો ક્યારે પણ એને સ્વીકારતા નહીં. નાનપણથી એ પેટેવ હતી પોતાને. કોઈએ કીધું, અને જો એવું જ હોત ને તો ગુરુદેવ ક્યારે સત્યની શોધ કરીને પ્રાપ્તિ ન કરી હોત. તો જે મળ્યું છે એવું લઈ ગયો, માની લેવું. અને એટલા માટે સંપ્રદાયમાં એટલા બધા પ્રશ્નો ઉઠતા હતા, ક્યાંય સમાધાન મળતું એ નહોતું. અને જ્યાં સમયસર મળ્યું તો એ સમાધાન, તો ગુરુ પાસે સમાધાન. સૌથી પહેલો જે પ્રશ્ન તો ઉઠો હતો ને, કેવો ઉઠો હતો? ઉપાશ્રયની વાત નો નીકળ્યો તો કે પોતાના માટે બનાવેલું સાધુથી તો કઈ વપરાય જ નહીં, અને જા ઉપાશ્રય આદિ બને છે તો કોના માટે બને? એ પોતાના ગુરુને પૂછ્યું અને ગુરુએ એને ઉત્તર આપ્યો, પણ જેમ કે ને ગોળ ગોળ કરીને. એને સમાધાન ન થયું, ગુરુ પાસે હજી દીક્ષા લે એટલે ન બોલી શક્યા, પણ મનમાં નક્કી કરી લીધું કે હું દીક્ષા તો લઉં છું કારણ કે દુકાન છોડી દીધી ને નિવૃત્તિ માટે, પણ સત્ય મારે શોધવું છે. ક્યારે પણ એમને વિચારું ગુરુદેવ છે, એમને એમ કોઈનું માની લીધું છે. પોતે વાત મળી છે, ન્યાયથી વિચારી છે, અને પછી એમણે એ સ્વીકારી. તો અહીંયા પણ ગુરુદેવ કે અક્ષરસ સત્ય છે આ વાત. એ તમે એમાં એક કાનો માત્ર પણ ઓછો આગળ પાછળ કરી શકો નહીં, અક્ષરસ સત્ય છે. અને છેલ્લે શું શબ્દો વાપરી દીધો? પ્રમાણ સિદ્ધ. એટલે શું પ્રમાણ સિદ્ધ છે? એટલે પ્રૂફ, સાબિતી સહિતની આ વાત છે. આટલું બધું કહીને છેલ્લે તો એ વાત તો પૂરી થઈ ગઈ. પછી પૂજ્ય બેનસીના બે ભાઈઓ મોટા, જે વજુભાઈ અને પંડિતજી, એ બેને વાંચાય આજ ગુરુદેવ કઈક જુદું કીધું છે આવું નહીં તો છેલ્લે એટલા વિશ્વાસ કોન્ફિડન્સ થી કે પ્રમાણસિદ્ધ છે આવો શબ્દ ગુરુદેવસિંહ, એમને ન બાપરે કઈક તો છે. તો એમણે એવું વિચાર્યું ગુરુદેવસિંહને પૂછીએ. તો ગુરુદેવસિંહ સાંજના આર પછી આંટા મારતા હોય છે, બે ભાઈઓ ગયા ત્યારે તો કોઈ ખાસ ન હોય ને, એ રીતે વાત પછી સાહેબ આ બધી આવી વાત કરી કે ઉનકના આચાર્ય ગયા હતા, આરતી રહ્યા હતા, બધું કેવી? ત્યારે ગુરુદેવસિંહ તો પેલે અધી કેવી છે, વ્યક્તિગત વાત છે, એની બધી વાત ન હોય બધું. તો પછી તો ગુરુદેવ કીધું તે, પણ પછી જ ગુરુદેવ ને થોડીક કરુણા થઈ તો થોડીક વાત કરી દીધી. ધીસ વોઝ ધ ફર્સ્ટ બેનસી. પછી જે જાતિ સ્મરણની વાત જેને કરી હોય તો બે ભાઈઓને કરી. હવે બે ભાઈઓ તો ખુશ થઈ ગયા અને કોની પાસે ગયા? બેનસી પાસે. પણ ગુરુદેવ કહી દીધું તો તમે મોટા ભાઈઓ છો, અત્યારના ઉઠબેસ કરીને વંદન નહીં કરતા, લોકોને એમ થશે આ શું છે. તો એ કેટલો વિવેક કર્યો. અને કોઈને કદાચ જૂના હશે એને ખબર હશે ગુરુદેવસિંહ શરૂઆતના વર્ષોમાં કોઈ જ ને આ વાત નહોતા કરતા. એનો અર્થ એમ નહોતો કે સત્ય નહોતી, પણ જીવોની પાત્રતા તૈયાર થવી પડે. પેલાના આવતા ત્યારે કોઈક હોય તો જ એમની પાત્રતા ગુરુદેવસિંહ જોવે તો જ વાત કરતા. તો એમણે કીધું અને કઈ બહાર ન પડે એવી રીતે, અને એમને પછી બેનસી પાસે જઈને વાત એ પોતે એ કરે છે. પેલા તો એમણે એમ કરેલી કે ગુરુદેવસિંહ આ વાત કરી શું છે, તો કે જાઓ ગુરુદેવ ને પૂછો. એમ પછી કહ્યું કે ગુરુદેવસિંહ અમને આવી થોડી વાત એ કરી. તો આજે આખી વાત જે છે એ 94 વૈશાખ વદ 8 એટલે આજથી 86 વર્ષ પહેલાની આખી એ વાત છે. હવે એમાં બે પ્રકાર આપણી પાસે આપણે અત્યારના બનેલા છે. કોઈને સમ્યક દર્શન થયું હોય એ પોતે કે બીજાથી એ રીતે શું હશે, એમાં નિયમ શું હશે? એમાં એવો કોઈ જ નિયમ નથી. પોતાને જ્યાં લાગે કે મારા ઉપકારી પ્રત્યે મારે મારી એમના ઉપકારને વ્યક્ત કરવા કેવું છે તો જરૂર કે. પૂજ્ય બેનસિંહને સમ્યક દર્શન થયું વાંકાનેરમાં, હમણાં આવશે ને ફાગણ વદ 10, પછી એમને કે મારા ગુરુની વાણીથી મને થયું છે તો એમના પ્રત્યે મારે, કારણ કે એ રીતે સામે સીધું વાતચીત કરવાનો તો યોગ બને નહીં, એમને વાત ભાવના જાગી. એકવાર ગયા તો કાંઈ યોગ ન બન્યો તો પાછા આવ્યા, પછી બીજી વાર વઢવાણ હતા અને કદાચ ખબર હશે ભાવનગરમાં એક દાસભાઈ કરીને એનું નામ હતું પરસોત્તમદાસ કામદાર, આત્મધર્મના વચ્ચે એડિટર પણ હતા, ભાવનગરના હતા. તો એ આ વઢવાણના એટલે આમ ભાઈ એટલે બહુ સંબંધ સારો. તો કે હું જાઉં છું રાજકોટ અને ગુરુદેવના દર્શન કરવા. તો બેનસિંહને પણ થયું કે ચાલો એક ફરીથી ચાંદ, અને ત્યાં ગુરુદેવસિંહને પોતે વાત કરી. અને ત્યારે ગુરુદેવ કીધું ને કોણ બાળક છે અને કોણ સ્ત્રી છે. એવી જ રીતે સોગાનીજીને સમ્યક દર્શન થયું. કોઈ એમને સજેસ્ટ કર્યું તમે ગુરુદેવસિંહને જઈને કહો, એમને કહ્યું મારી એવી પ્રકૃતિ નથી. એટલે આ પ્રકારમાં કોઈ એવો પ્રકાર નથી કે કેવું જ જોવે અને ન જ કહે, એમ પણ એવો પ્રકાર નથી હોતો. એ તો પછી એમને જે સાથે સાથે વાતો બધા સાથે થઈ, પછી એમનું પુસ્તક ને બધી ગુરુદેવ પાસે વાત થઈ, એના ઉપરથી ગુરુદેવસિંહ કે આ વાત એમને કોઈ વાત ના આવે એ રીતથી પછી વાત થઈ. પણ એ તો મહાવિચિક્ષણ જ્ઞાની હતા, એ વાણી ઉપરથી પણ એ સમજી લે કે આખી વાણી કેવી લુખા શબ્દો છે કે ખરેખર છે. તો એ પછી એમને થયું એમના મુમુક્ષુમાં એકબીજા જયારે ચર્ચા થઈ વાત ના થઈ, પણ પોતે ગુરુદેવ પાસે જઈને નથી કીધું પોતે. તો એના ઉપરથી પછી ગુરુદેવ પાસે વાત પહોંચી, આ બધા એમના લખાણના બધું વાત થઈ એના ઉપરથી. એવું બે બહેનો કે એ જ વાત કોની થ્રુ પહોંચી એ તો ખબર નથી. એ જે બધા હતા ગુલાબબેન શાંતાબેન એ વાત તો નથી, કોનાથી થઈ એ તો ખબર નથી. આ રીતે તો એટલે કહેવાનો હેતુ છે બે પ્રકાર હોઈ શકે. પોતાને એવી ઉપકાર વ્યક્ત કરવા માટે કેવું પડે તો કહી પણ શકતા હોય, પણ એટલું એક કોમન બેમાં શું હોઈ શકે, ક્યારે પોતાની પ્રસિદ્ધિ માટે ન હોય. એ તો જીવનમાં જ્ઞાનીને માટે તો ન જ હોય, આપણા જીવનમાં પણ એ પ્રકાર હોય. માર્ગની સાધના, સમયસારની ટીકાનું નામ એટલા માટે શું આપ્યું, આત્મખ્યાતિ આપ્યું. આત્મ જેમ સિદ્ધિ છે એમ અહીંયા આત્મખ્યાતિ, પોતાની વ્યક્તિગત કાંઈ જ પ્રસંગ. એનાથી શું ફરક પડે છે, મને જગત ઓળખે કે ન ઓળખે શું ફરક પડે. એટલે ક્યારે પણ જ્ઞાનીના જીવનમાં ન હોય, આપણા મુમુક્ષુના જીવનમાં પણ જગત પ્રસિદ્ધિનો આ માર્ગ નથી, આત્માના હિતને માટેનો આ એ માર્ગ. સોગાની જે સ્વયં એટલા માટે લખેલું કે જંગલની અંદર કોઈ સુગંધી ફૂલ છે એને કોઈ સૂંઘતું નથી એટલે એની સુગંધની કોઈ કિંમત ઓછી થાય છે, અને કોઈ ફૂલને સૂંઘે છે અને એની વખાણ પ્રસિદ્ધિ કરે છે એટલે વધી જાય છે. એનાથી ફરીથી એક વાત સુસિદ્ધ થાય, એનાથી આ આખો માર્ગ સ્વાધીનતાનો છે, પરાધીનતાનો નહીં. બીજા ગુરુદેવસિંહ તેના માટે બીજા ગણતરી મારે, ગણતરી એટલે ખબર છે એને ગણે એની કિંમત કરે. બીજામાં ગણાવવું છે કે તારે આત્માને ગણવો છે, બીજાને ખબર પડે ને ઓળખે એવા કેટલા જીવન નિર્વાણ પામી ગયા છે એનું નામે નથી ખબર, તો એને આનંદ ઓછો હશે અને તીર્થંકરોને આપણે બધા યાદ કરીએ એટલે વધારે હશે. પરાધીનતા નથી, સ્વાધીનતાનો માર્ગ છે. તો એ 51 નંબરનો છે, એનાથી આગળ 52 નંબરમાં આવીએ. આ બોલ સ્વાધ્યાય મંદિરમાં લખેલો છે, જે બહુ ટૂંકા શબ્દમાં ગુરુદેવ છે, બહુ સરસ આપણને વાત. જેને પુણ્યની રૂચિ છે, ફરીથી જેને એટલે કોણ લેશું? જેને એટલે કોણ? બહિરાત્મા લેશું, અંતરાત્મા કોને કોને લેશો? હા, કોઈ પણ જીવ તો ન હોય, અંતરાત્મા પરમાત્મા ત્રણ માંથી કોણ હશે? બહિરાત્માની વાત લેશું ને? આપણને તો કઈ હોય ને, આપણે તો શું દૂધે ધોયેલા છે અને કેવા છે આપણે. આ એક બોજ વિચારમાં શું કામ લેવું છે? સામાન્યપણે એમાં એ ખાસ આ કાળની અંદર બે દોષો તો અનંતતા છે, દોષ અનંતનું ભાજન છું કરવા, પણ મુખ્યતા જો ગણીએ તો પરદ્રવ્યનું કર્તૃત્વ અને શુભ રાગની મીઠાશ. જૈનપણામાં કોણમાં આવ્યા છીએ, પાપને તો પ્રશ્ન જ નહીં, પણ શુભ ભાવમાં કાંઈક આપણને શું થઈ જાય છે? એક સંતોષ થઈ જાય છે, કાંઈક હું કરું છું આગળ વધ, નહીં તો આ સિવાય કરું શું એવો અંદર ગર્ભિત એ અવશપણે અજાણે પણ કદાચ રહી જતો હોય છે. તો પેલું એક પરદેવના કર્તૃત્વ અને અહીંયા પુણ્યની મીઠાશ. તો અહીંયા ગુરુદેવ જેને પુણ્યની રૂચિ છે, શબ્દ ફરીથી બે ફરક શું પડે? પુણ્ય હોવું, પુણ્યનો ઉદય હોવો અને પુણ્યની રૂચિ હોય, શું ફરક પડે છે કે બધું સરખું? પુણ્યના પરિણામ તો હોય, મુનિ દશામાં છઠ્ઠે ગુણસ્થાને પણ શુકલેશાના પરિણામ, ચિંતા ન કરવી, ચિંતા ન કરે એટલે ભૂમિકામાં હોય છે, આગળ એનાથી વધુ જુદી વાત છે. કોઈ પૂર્વના પુણ્યને કારણે પુણ્યનો વર્તમાન ઉદય પણ હોય, ચક્રવર્તી પણ હોય, તીર્થંકરના પંચકલાણ ગુજરાત હોય, ચિંતા ન કરવી, પણ શું ન હોવું જોઈએ? રૂચિ ન હોય, કારણ કે રૂચિ ક્યારે પણ એક દિશા તરફ કામ કરતી હોય. વિતરાગતાની પણ રૂચિ હોય અને શુભરાગની પણ રૂચિ હોય, બહિર્મુક્તામાં રૂચિ હોય અને અંતર્મુક્તામાં રૂચિ હોય, એવું નથી. રૂચિની શ્રદ્ધાની અર્પણતા સર્વાંગે હોય છે, જે તરફ ઢળે છે, જે તરફ ઝૂકે છે, તે તરફ સર્વાંગે હોય છે. અને એટલા માટે જ સૌથી પહેલો પ્રયત્ન સેના માટે હોય? રૂચિ પલટાવવાનો. એ પૂજ્ય બેનસી પણ આવે છે ને, આપણે શું પ્રયત્ન કરીએ છીએ? ઉપયોગ પલટાવવાનો પ્રયત્ન કરીએ, અને રૂચિ તો હજી બહિર્મુક્તામાં જ પડે, એ ઉપયોગ નહીં પલટી શકે. અને રૂચિ જો પલટશે તો ઉપયોગ સહજપણે પલટાવ વગર રહેશે. એટલે સૌથી પહેલું આ કર્તવ્ય છે. કોઈને એમ લાગે ગુરુદેવજીએ કોને છોડાવ્યું, કોનો નિષેધ કર્યો? પુણ્યનો ને, શુભ ભાવનો, પુણ્યનો નિષેધ કર્યો ને, કે તમે હવે વાંધો નહીં પાપ કરજો, કારણ કે પુણ્ય અને પાપ તો બે સરખા છે. ન ખબર હોય તો પુણ્ય પાપ અધિકારની પહેલી જ લોઢાની બેડી અને સોના બધું સરખું છે ને, સરખું છે ને? અરે સ્વયં ગુરુદેવસી પ્રવચન પછી તરત જ જિનેન્દ્ર દેવની ભક્તિ બિરાજમાન હતા. આવી ભાવના ભરી યાત્રાઓ કરી જે આપણે કલ્પના ન કરી શકીએ એવી. ગુરુદેવજી 67 યર્સની ઉંમરમાં એ યાત્રાએ શિખરજીને નીકળ્યા હતા. બહુ નાની ઉંમર કહેવાય ને. અહીંયા તો હોય તો પહેલી સગવડતાથી શરૂઆત કરીએ, ત્યારે પણ અને એવી ભાવના ભરી કે ગુરુદેવજી પોતે સ્વયં ભક્તિ કરાવતા હોય, ક્યારેક અર્ઘન પણ બોલતા હોય, તો એ પોતે જ ભૂમિકામાં એ ભૂમિ શુભ રાગ હોય છે એનો શિકાર. પહેલો શેનો પ્રયત્ન છે? એ શુભ રાગની રૂચિ છોડજે, એનું કર્તૃત્વ છોડજે, એમાં હિત બુદ્ધિ કે આ શુભ રાગ કરતા કરતા, અરે જેને છોડવું છે એને કરતા કરતા જો માનસું તો છોડશું કે દી? જેને જેનું કર્તૃત્વ લાગે એ અભાવ ઉપર જશે કે વૃદ્ધિમાં જશે? એના એનું કરવા પણ અભાવ કેવી રીતે કરશે? ઉલટાની એની વૃદ્ધિ કરશે. તો અહીંયા જેને જેને એટલે આપણે અહીંયા વાંચું મને મને પુણ્યની રૂચિ છે. આપણી જ પોતાની અત્યારની વાત, પુણ્યની રૂચિ, પુણ્યનો ઉદય છે, આવો યોગ મેળવ્યો છે, નિતરતું સત્ય એવું તથ્ય સત્ય સાંભળવા મળ્યું છે, ઉદય છે, દેવશાસ્ત્ર ગુરુ તત્વ અભ્યાસ પ્રત્યેની ભક્તિનો સુભરાગ છે, કોઈ જ વાંધો નથી. રૂચિ ને રૂચિના માટે રૂચિને માટે એક વિષય અકબંધ જુદો રાખવો. એક રૂચિને ક્યારે વેચી ન દેવી, કે રૂચિને વેચી દેતા હશો પિતા માટે એટલી રૂચિ, માતા પ્રત્યે લઈને એવી રૂચિ, કે રૂચિને માટે એક અકબંધ વિષય રાખજે. ભૂમિકાના વિકલ્પો હોય તે એ જુદી વાત છે. તો જેને પુણ્યની રૂચિ છે, આપણા તો પુણ્ય શું, એ મુનિ દશામાં વંદે ચક્રી તથાપિ ન મળે માનજો, સરસ અન્ને મનને નહીં પ્રસન્ન, એ કઈ દશા કેવા હશે એમના, એનું તો શું કહેવાય. ભલે હોય ને ખજૂરિયાનો એક પગ પણ ને એના ઘણા પગ ઘણા હોય છે ને, અહીંયા કે એની કોઈ વાત, અહીંયા કે રૂચિ નહીં. જેને પુણ્યની રૂચિ છે તેને જળની રૂચિ છે, આવું મેળ ક્યાંથી આવી ગયો. પુણ્ય સાત તત્વમાં શેમાં આવે, આશ્રો, અને આ જળ શેમાં આવે, અજીવમાં. બેનું લિંક શું, આશ્રવની રૂચિ એટલે નિયમથી અજીવની જ રૂચિ હોય, જળની જ, કારણ કે એ પુણ્યથી તને મળશે શું, સ્વભાવ મળશે કે સંયોગ મળશે, તો સંયોગ એટલે જળ કીધું અહીંયા. કારણ કે જો તને પરિણામમાં રૂચિ લાગી છે, નોટ કે એના ફળમાં જે મળશે એમાં તને રૂચિ હોય હોય ને હોય જ છે. જેમ પૈસામાં રૂચિ છે તો પૈસાથી જે મળશે બાય સંયોગમાં રૂચિ હોય જ છે. તો જેને પુણ્ય રૂચિ છે તેને જળની રૂચિ છે, એટલે કે બાહ્ય સંયોગોની પર પદાર્થની રૂચિ છે. તો પછી એની સામે નાસ્તિ શું નીકળે, તેને આત્માના ધર્મની રૂચિ નથી. એનો અર્થ થયો કે પુણ્ય એ આત્માનો ધર્મ નથી. બે ફરીથી આ બાજુ કોણ લીધું, પુણ્યની રૂચિ તો જળની રૂચિ, અને આ બાજુ આત્માની રૂચિ નથી ને આત્માના ધર્મની પણ રૂચિ નથી. કારણ કે ઓલું પુણ્ય છે આશ્રવ, એનાથી વિરુદ્ધ આત્માનો ધર્મ સંવનની જરા એની પણ રૂચિ નથી, અને ઓલામાં જડની રૂચિ છે તો તને આત્માની પણ એ રૂચિ નથી. તો સર્વ પ્રથમ આત્માનો ધર્મની જો તારે પ્રગટ કરવો છે, આત્મા પ્રાપ્ત કરવો છે, તેની રૂચિ લગાડવા માટે જ્યાં રૂચિ અટકી છે ત્યાંથી એ પાછા વળીને એ સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ કરવો. બાકી જ્યાં જ્યાં પુણ્યની રૂચિ, પુણ્ય ક્યાં લઈ જશે અથવા પુણ્યના નિમિત્તે શું મળવાનું, સંયોગ કે સ્વભાવ મળવાનો. તો અહીંયા એ રૂચિમાં તને સંયોગ જ યાદ આવશે. સ્વભાવ પ્રાપ્ત કરવો હોય તો રૂચિને સ્વસન્મુખ કરજે. એનો વિસ્તાર
આચાર્યાદિ સર્વ મુનિશ્વર ભગવાનનો જય.